તારીખ 28/6/1992 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 354 અને 355 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સંઘ પ્રવચન નંબર 147.
જ્ઞાનમાં જે જ્ઞેય થાય તે જ્ઞાનનો નિમિત્ત ઉપયોગમાં જ્ઞાન ગુણ પણ ગણાય છે. પ્રશ્ન એટલો હતો કે જ્ઞાન ગુણને અને ઉપયોગને સંબંધ શું? તેને શું કહ્યું કે કર્તા કર્મ સંબંધ નહીં, એમ જવાબ ન દીધો. જ્ઞાન ગુણ કરતા અને ઉપયોગ એનું કાર્ય, એમ જવાબ ન દીધો. નિમિત્ત નિમિત્ત એક સંબંધ એવો જવાબ દીધો. કેમ કે ગુણ ગુણ રૂપે રહીએ છે કાર્ય, અને ગુણ એક રૂપ છે તો પર્યાય ગુણમાંથી આવે છે એમ કહેવાય. ગુણમાંથી પર્યાય આવે છે તો એકરૂપ પણ ક્યાં રહ્યું? ગુણનું એકરૂપ પણ કેવી રીતે રહ્યું? નથી રહેતું. ગુણને ગુણના સ્થાનમાં અકબંધ ગુણ પણ જ રાખ્યો, અને પર્યાય ફરતી ચીજ છે, પોતે પલટતી ચીજ છે. ગુણ પલટતો નથી. એક ન્યાય એમ કહેવાય કે ગુણ પરિણમે છે, જ્ઞાન ગુણ ઉપયોગ રૂપે પરિણમે. એક ન્યાય એમ કહેવાય કે ગુણ કુટસ્થ છે અને પર્યાય પરિણમે છે. ગુણ પરિણમતો, ગુણ તો કુટસ્થ છે. આ જે વિજ્ઞાન છે ને એ બહુ સૂક્ષ્મ છે. ગુણ પર્યાયનું જે વિજ્ઞાન છે એ ઘણું સૂક્ષ્મ છે, અને એની સૂક્ષ્મતા પહેલી વહેલી અનુભવ કાળે પકડાય છે. કેમ કે ગુણ પર્યાય ભેદ પણ છે અને ગુણ પર્યાય અભેદ પણ છે. એક જ કાળે એનું ભેદાભેદ પણ છે, અને ભેદથી વિરુદ્ધ અભેદ છે અને અભેદથી વિરુદ્ધ ભેદ છે. તો આ કેવી રીતે વસ્તુનું સ્વરૂપ છે? ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. કયા જ્ઞાનનો વિષય છે? કે અનુભવ જ્ઞાન છે. પહેલું અનુભવ કાળે ઉત્પાદવી ધ્રુવ જ પહેલું અનુભવ કાળે. બાકી બધી ઉપર ઉપરની જાડી જાડી મોટી મોટી વાતો છે. ખરેખર અનુભવ કાળે જ ઉત્પાદવી ધ્રુવ સમજાય, ત્યાં સુધી ન સમજાય. ઉત્પાદવી ધ્રુવ સમજાય તો અનુભવ થઈ જાય, એવો વિષય છે. જૈન શાસ્ત્ર તો શ્યાદવાદ થી વાત કરે છે. કથન ચિત ભિન્ન છે, કથન ચિત અભિન્ન છે, કથન ચિત એક છે, કથન ચિત અનેક છે, કથન ચિત નિત્ય છે, કથન ચિત અનિત્ય છે. તો શ્યાદવાદ હે સો સંશયવાદ હે. વસ્તુ કા સ્વરૂપ કા કોઈ ઠિકાણા નહીં હે. જજમેન્ટ આપી દીધું જૈનાગમ માટે, ને જૈનાગમ માટે આખું જજમેન્ટ જ આપી દીધું. બહુ જબરદસ્ત શોધખમ વાળા માણસ. પૂર્વગ્રહથી જુએ ગમે એટલો શોધખમ હોય, પણ પૂર્વગ્રહથી જુએ એ જુદી વાત છે. પૂર્વગ્રહમાં એને જે એને જે વેદાંતમાં જે પતનનો વસ્તુ મૂકતો છે એ અનુસાર જૈન દર્શન જ્યાંથી છૂટે નહીં ભૂલું બેસે નહીં. ગમે તો કામ કરે છે, બહુ જુદી વાત.
એક્સપિરિયન્સમાં
સમજી શકે છે. ઉપલબ્ધ શાસ્ત્રો જોઈએ છીએ તો આચાર્યોના વખતમાં તો આચાર્યોને સ્પષ્ટતા કરવાની જરૂર નહીં હોય, કેમ કે એમની સામે બેસનારા ખૂબ જે શિષ્યો છે એ બહુ સમજદાર હશે, તો થોડા મજાજી સમજે, સૂત્ર કહેતા સમજી જાય. પણ વિદ્વાનો જ્ઞાનીઓએ પંડિતોએ જ્ઞાની પંડિતોએ જ્ઞાની વિદ્વાનોએ જે સ્પષ્ટતા કરી છે અને જે એના ગ્રંથો આજે ઉપલબ્ધ છે, પણ આપણું સ્પષ્ટીકરણ સાંભળ્યા પછી એમ લાગે છે કે અભૂતપૂર્વ છે, પૂર્વ થયું નથી એવું લાગે છે આ ગ્રંથોની ઉપલબ્ધિ જોતા. પ્રસન્નતા તો થોડો રહેશે, આવી રીતે બોલ્યા પ્રસન્નતા થોડી જોતા તો પોતે બધાથી આગળ છે તો કાંઈ એમને પોતાને હાથ મોઢેથી તો કહેવાનું હોય નહીં, પણ સ્પષ્ટીકરણ ઘણું ઘણું સ્પષ્ટીકરણ આવે. નહીં તો અધ્યાત્મનો વિષય તો જ્ઞાનીઓના હૃદયમાં રહેલી ટોપ સિક્રેટ છે. એમાં જે આ દ્રષ્ટિનો વિષય છે, એ જમીનનો વિષય છે, એ તો જ્ઞાનીઓના હૃદયમાં રહેલું એક રહસ્ય છે, છેલ્લી હદનું રહસ્ય, ટોપ સિક્રેટ. એ પણ એમણે ખુલ્લું મૂકી દીધું, પહેલાં નહોતા ખુલ્લું મૂકતા, દૂરદ્રષ્ટિ પ્રકાશ પછી ખુલ્લું મૂકી પોતે હતા. સોગાનીના પુસ્તક ખુલ્લું મૂકી દીધું, મિત્ર મિટાવીને કહેતા હતા, આગળ પાછળ બીજી વાત મૂકીને વચ્ચે મૂકી દેતા હતા. ઘણી વાત કરી આવી એમાં તમે કોઈ અંગત ચર્ચા કરવા જાઓ ત્યારે તો જે ગુરુદેવ વાત કરે તો કાળજી કાઢીને આપી દે, જે પડ્યું હોય એ મને દેખી એવી સરળતા વિશાળતા વાત્સલ્યતા સ્પષ્ટીકરણ ઘણું
એનું
કારણ એ છે કે અશુદ્ધમાં અશુભમાંથી શુભમાં આવ્યા પછી નિયમથી શુભ શુદ્ધતામાં કોઈ નથી જતા. જે કોઈ શુદ્ધતામાં આવે છે એ અશુભમાંથી શુભમાં આવ્યા પછી આવે છે, એ વાત બરાબર છે. પણ જેટલા અશુભ છોડીને શુભમાં આવે છે એ બધા શુદ્ધતામાં આવે છે એવું નથી બનતું. શુભમાં અટવાઈ જાય છે એનું કારણ એ છે કે સાધન ને સાધ્ય માની લીધું. શું ભૂલ કરી? આ વિપર્યાસ થાય છે, અભિપ્રાય નો અહીંયા વિપર્યાસ થાય છે. અભિપ્રાય ની ભૂલ પૂરી ભૂલ છે એ તો આપણે ચર્ચા છે, એટલે અહીંયા અભિપ્રાય ની ભૂલ થાય છે. અને એટલા માટે તો આજે એટલે સુધીની આપણે આજના સ્વાધ્યાયમાં ચર્ચા કરી કે એકલા શુભાવની વાત નહીં, પણ જે પાત્રતા છે એ આંગણું તો ખરું ને ત્યાં અભિપ્રાય કરી જશે. પહેલા આંગણામાં તો આવવું જોઈએ ત્યાં અભિપ્રાય કરી જશે. એટલે તત્વજ્ઞાનનો અભ્યાસ કરનાર જે સાવધાની રાખવાની છે એ આ જગ્યાએ લાલ બત્તી મૂકી છે. અનુભવી પુરુષોએ જ્ઞાનીઓએ કે જોઈએ વજન દેવામાં ધ્યાન રાખજો, હું ક્યાં અભિપ્રાય પલટો ખાય એવી રીતે જો ક્યાંય વજન દેવાશે તો અભિપ્રાય આખો ઊંધો થઈ જશે. પૂરેપૂરી ગુરુની અધૂરી ગુરુની થાય. હવે મુમુક્ષુને કેટલી ખબર પડે આ બાબતમાં કયો દેવા ક્યાં એના અભિપ્રાયની ભૂલ થઈ જાય ને ક્યાં ન થાય, મુમુક્ષુને કેટલી સમજણ પડે એ કયો દેવા. હજી તો એ વિષય ચર્ચા તો નથી, તો પછી કુદરતી આપણે નીકળી ગયો અહીંયા. અમારા સ્પષ્ટીકરણમાં તો ઘણી જગ્યાએ અભિપ્રાયમાં વિષય લીધો છે, અને એ ખ્યાલ હતો કે એ અભિપ્રાય પ્રધાન સાચું મિત્ર લે છે, સ્પષ્ટીકરણ એવી રીતે આવ્યું છે એમ માંગ પરિચય લાગે. પણ એ આખો વિષય એટલે કે આપણે એના ઉપર પ્રકાશ પાડવા માટે દ્રષ્ટિપાત કર્યો. એટલે અભિપ્રાયનો રોલ શું છે, પરિણામની અંદર અભિપ્રાયનો રોલ છે, એ બહુ મહત્વનો વિષય છે. કે અભિપ્રાય અનુસાર પરિણામ કહેવાય છે, શ્રદ્ધા કહેવાય છે. સ્વાધ્યાયમાં યથાર્થ અભિપ્રાય કહેવાય તો યથાર્થ શ્રદ્ધા પરિણામ થાય. કેમ કે આ તો જ્ઞાનની એક્સરસાઇઝ છે, આ કસરત તો જ્ઞાનની, વ્યાયામ તો જ્ઞાનનો થાય છે સ્વાધ્યાયની અંદર. તો એની અંદર જેમ વ્યાયામમાં મસલ કહેવાય છે કે નહીં, સ્નાયુ કેળવાય એના બધા, એમ અહીંયા અભિપ્રાય કેળવાવો જોઈએ. યથાર્થ અભિપ્રાય જો કેળવાય તો શ્રદ્ધા યથાર્થ થઈ જાય, તો મોક્ષમાં રાખવા આવે. આમ સીધે એનું અનુસંધાન. એટલે અહીંયા સિદ્ધાવની પ્રધાનતા લેવામાં આવતી નથી. જેને સ્વાધ્યાયાદી શાસ્ત્ર સ્વાધ્યાયાદીનો ક્રમ હોય છે, તેને કશાયની મંદતા જોડે જોડે હોય છે. કેમ હોય છે કે સ્વાધ્યાયનો મુખ્ય વિષય કશાયનો અભાવ કરવો એ છે, કશાયને મંદ કરવો તે અભિપ્રાય છે. પરિણામ અપેક્ષિત અભિપ્રાય વિચારવામાં આવ્યો તો, દ્રવ્ય અપેક્ષિત નહીં, પરિણામ અપેક્ષિત, તો કશાયનો અભાવ કરવાનો આ વિષય છે, નહીં કે કશાયને મંદ કરવાનો. તો જેને કશાયનો અભાવ કરવો છે ને કશાયની મનતા થવી સહજ અને સુગમ છે, સહેલી છે, સહેજે થઈ જાય છે, અને તે યથાર્થ છે. કશાય મંદ કરવાના અભિપ્રાયથી કશાય મંદ કરે, અને કશાય અભાવ, કશાયનો અભાવ કરવાના અભિપ્રાયથી કશાય મંદ થઈ જાય, કરવો ન પડે, એ બે વચ્ચે બહુ મોટો ફેર છે. એ વાત સમજાય એને બીજી ગૂંચવાની આવી, એ વાત ન સમજાય તો અત્યાર સુધીનો જે અભિપ્રાય છે એ અનુસાર ગડબડ ચાલવાની, અત્યાર સુધીનો અભિપ્રાય કશાયને મંદ કરવાનો છે એ અનુસાર ચાલવાની ગડબડ. આ જરા ટેકનિકલ સાઈડ છે. કશાય તો કરતા બુદ્ધિ તો આવી જ જાય છે, એમાં સહજ થાય એમાં કરતા બુદ્ધિ નથી, કરવામાં તો કરતા બુદ્ધિ થઈ જ જવાની. પછી તો કશાય હોય કે જ્ઞાન હોય કે શ્રદ્ધા હોય, કરવું 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 તો મૂકી જ દે એમ કે છે. પહેલેથી રસ્તો એ શોધ કે સહજપણે પરિણામ કેમ થાય, પરિણામ તો થઈ રહ્યા છે કે નથી થાય ને કરવા એ તો પ્રશ્ન નથી. હવે સહેજે યથાર્થ કેમ થાય એની સિસ્ટમ ને વ્યવસ્થા શું છે તે સમજીને એમાં ગોઠવાઈ જવાની વાત છે. તો કરતા બુદ્ધિ એ કઈ પરિણામ ન કરવા પડે, નહીં તો કરતા બુદ્ધિ પરિણામ કરે એ બધા મિથ્યા તીવ્ર કરવાના પ્રકાર થઈ જાય, દર્શન બહુ તીવ્ર થઈ
જાય. આપસ આપસમાં વાત્સલ્ય વિષયની ચર્ચા ચાલી, આપસ આપસમાં પૂરી વાત્સલ્ય વિષયની ચર્ચા ચાલી, તો વાત્સલ્યના પરિણામ સહેજ રૂપે કેવી રીતે થાય?
એ તો વાત્સલ્યના પરિણામ સહજ એ રીતે થાય કે પોતાને જો ધર્મ પામવાની રુચિ અને પ્રેમ હોય, પ્રીતિ હોય, તો બીજા ધર્મ પામે એમ બીજા પ્રત્યે સહેજે એવો જ ભાવ રહે. પોતે ગુણવાન હોય તો ગુણની ગુણની અપેક્ષા રાખતો હોય, ગુણ પ્રાપ્તિની ભાવના રાખતો હોય, અભિલાષા રાખતો હોય, તો બીજા ગુણવાન પ્રત્યે એને પ્રીતિ થાય, દ્વેષ ન થાય, કોઈ દિવસ ઈર્ષા ન થાય, આ સહેજે થાય, કરવું ન પડે, આ સહેજે થાય. એટલે વાત્સલ્ય પર બીજા મુમુક્ષુ જીવ પ્રત્યેનું વાત્સલ્યનું મૂળિયું પોતાના ઉપાદાનમાં છે. બોલો તો એનો શો છે બારનો. જે કોઈ જીવ બીજા જીવ પ્રત્યે ધર્મમાં એ આગળ વધે, ધર્મની એને પ્રાપ્તિ હોય, એવું જે વાત્સલ્ય રાખે છે અથવા જેને સહેજે હોય છે, થાય છે, એને નિજ ધર્મની પ્રીતિ પણ અત્યંત છે, એ વગર કીધે સાબિત થાય છે. જેમ કે શ્રીમદજીએ 430માં લીધું કુંશભદેવ ભગવાનના નામે, કે ધર્મની પ્રાપ્તિના કારણ અને કારણના કારણ પ્રત્યે પણ સર્વજીવને તે સુલભ થાવ, તે શું બતાવે છે? કે પોતે પણ ઉપાદાનની અંદર ધર્મ પ્રત્યે એટલી જ અભિલાષા, એટલી જ ધરાવે છે, એટલી જ ભાવનાથી જો ધરાવે છે ધર્મ પ્રાપ્તિ, એમાંથી વાત્સલ્ય જેમનું છે. અનેક દ્રષ્ટિને કેમ વાત્સલ્ય હોય છે આ ખંડમાં? કેમ કે અત્યંત ધર્મની રુચિ એ ધર્મની પ્રાપ્તિ થઈ છે, માટે વાત્સલ્ય છે એ જે હોય છે. એમ વાત કરવું પડતું નથી પણ ભલે ઓછી હોય તો પણ એનું મૂલ્ય આ કલિકાળમાં સૌથી વધારે છે. એવી વ્યક્તિ ઓછી હોય તો પણ આ કલિકાળમાં એનું મૂલ્ય સૌથી વધારે છે. ગીતા 1000 હોય તો પણ એ ભરવાડનું મૂલ્ય વધારે છે. બધા 1000 ગીતાને એ હાથે, લાખો મનુષ્ય હોય પણ એક નેતા છે એનું મૂલ્ય વધારે છે. નેતા એક કેમ? ભાઈ નેતા તો એક જ હોય, નેતાના ટોળા ન હોય, નેતા તો એક જ હોય, એના ટોળા હોય તેથી વિખવાદ થાય, બીજું કાંઈ ન થાય. એટલે એમાં એનું કાંઈ સંખ્યાની દ્રષ્ટિએ એ વિષય વિચારવાનો પણ નથી ને જોવાનો પણ નથી, એ વાત ભૂલી જવા જેવી છે.
પોતાની બાહ્ય પ્રવૃત્તિથી પોતાનું અંતર માપ વાગી શકે
પોતે અવલોકન અવલોકન તો અંતર બાહ્ય બંને પરિણામો થાય છે. અવલોકન કરું છું પોતાનું માપ કાઢવાનું તો અવલોકન સિવાય બનવાનું નથી. જેને પોતાના પરિણામનું અવલોકન છે એ બાહ્ય અને અંતર બંનેના પરિણામને સમજી શકશે, તો અવલોકન ઉપર આધારિત છે. રચના અમૃત 354 પ્રશ્ન ઉઠાવ્યો છે. એમની અંગત પ્રવૃત્તિ ઉપર પ્રશ્ન કરનારે પ્રશ્ન કર્યો છે કે ભક્તિ પૂજા મેં આપ કમ જાતે હો, 2400 કલાક નિર્વિકલતા થોડી રહેતી હે? તમને કાંઈ 24 કલાક નિર્વિકલ દશામાં થોડાવ્યો છો? ભક્તિ પૂજામાં કેમ ઓછા આવો? શું પૂજામાં તો નહોતા જતા, પણ એમની જે પદ્ધતિ હતી એટલે ઘરેથી અર્ઘ લઈને નીકળતા હતા. બરોબર, ગુલાબબેને ત્યાં રહેતા હતા, ગુલાબબેનને એ લોકોને પદ્ધતિનો ખ્યાલ, અને એ લોકો પણ પોતાનો જ અર્ઘ લઈને જાય હંમેશા મંદિરમાં. એ લોકો પણ ઘરમાં એ પદ્ધતિ હતી કે ઘરમાં ચોખા ચોમા કાંકરી બદામ બધું લાવી રાખે અને રોજ જોઈને મંદિર જાય ત્યારે લેતા જાય ખાલીમાં. એ સોગાનીજીને પણ આપતા મૂકીને લઈ જતા હતા, ઘરેથી સાથે લઈને નીકળતા, સાથમાં દર્દ લઈને નીકળતા હતા. તો પૂજામાં ન કરે સવારે સમૂહ પૂજામાં નહોતા બેસતા, ભક્તિમાં કોઈ વાર બેસતા, કોઈ વાર નહોતા બેસતા, પણ ઓછું બેસતા, વધારે નહોતા બેસતા, પણ કોઈક જ વાર બેસતા હતા. દસથી ક્રિયા હોય એકાદ બે દિવસ પૂરતું બેઠા હોય કે 3 દિવસ બેઠા હોય, એ 7-8 દિવસ તો કોઈ પ્રશ્ન કર્યો કે આપ ભક્તિ પૂજા મેં કમ જાતે હો, કે 24 કલાક નિર્વિકલ દશા રહેતી હૈ કે? આપણે જે પૂછવા વાળા તો બધું પૂછી લીધું. અરે 2400 કલાક નિર્વિકલતા નહીં રહેતી હે, અને એમ કે રહે છે તો એ ખોટું જ છે. એ તો અંતર્મૂળનો વિષય છે મને દશામાં, કે મને ને મને દશામાં આવે ને અંતર્મૂળ જો નિર્વિકલતા રહે એ પહેલાં તો કોઈને રહે નહીં, પણ મુનિને રહ્યા ને રહ્યા તો કેવળ જ્ઞાન થઈ જાય. 24 કલાકનો કોણ કોઈ પ્રશ્ન રહેતો નથી, એક જ કલાકનો મામલો છે મુનિને. તો ત્યારે 2400 કલાક નિર્વિકલતા નહીં રહેતી હે, પરંતુ ઉસ તરફ ઢલને કા પ્રયાસ તો હો સકતા હે ને 24 કલાક? પુરુષાર્થ તો 24 કલાક કરી શકાય છે, તો નિરંતર કરી શકાય છે. ઉપયોગ ભલે 24 કલાક મળીએ, પુરુષાર્થ 24 કલાક થાય કે ન થાય,
ખરેખર કરવા જેવું
નિયત કરવા જેવું છે. નિર્વિકલ્પ એવી રીતે પછી ભલે 24 કલાક નિર્વિકલ્પતા નહીં રહેતી હૈ, પરંતુ ઉસ તરફ ઢલને કા પ્રયાસ તો હો સકતા હૈ ને? ક્યા ઇસમે સુભાવ નહીં હૈ? જ્યારે 24 કલાક પ્રયાસ ચાલે છે ત્યારે નિર્વિકલ્પ દશા નથી તો સવિકલ્પ દશા છે, તો સવિકલ્પ દશામાં એ વ્યક્તિ અશુભાવ થોડો છે, એ તો શુભભાવ છે. નિયમ દ્રષ્ટિને અશુભ તો એકદમ ઘટી જાય છે, કેમ કે એનો પુરુષાર્થ 24 કલાક ચાલે છે એટલે એનું શુભ બધી જાય છે. વિકલ્પના કાળમાં શુભ બધી જાય છે, તત્વ ચિંતન જ મુખ્ય હોય છે, અને એ આમ આત્મતત્વનું ચિંતન મુખ્ય હોય છે, એનું શુભ ઘણું વધી જાય છે અને ઉચ્ચ કોટીનું શુભ હોય છે. એ એવી ઉચ્ચ કોટીનું શુભ તો મિથ્યા દ્રષ્ટિને હોતું પણ નથી, એની ક્વોલિટી જુદી છે. એ ક્વોલિટીનું મિથ્યા દ્રષ્ટિને શુભ ભાવ ન થાય. અને ઊંચામાં ઊંચી લોકોત્તર ઊંચામાં ઊંચી ક્વોલિટીનો શુદ્ધભાવ થાય, છતાં એનો આદર નહીં એના ઉપર દ્રષ્ટિ નહીં, તે એની વિશેષતા છે, વિલક્ષણતા છે.
આ ઊંચી ક્વોલિટીનું પુણ્ય ભાગ્યું હતું ત્યાર તો આ દિગંબર ધર્મમાં આવ્યા, સત્પુરુષ મળ્યા,
એના કરતા ઊંચી ક્વોલિટીનું, એના કરતા ઊંચી ક્વોલિટીનું તો ઘણા ભેદ છે ને. એ તો ઊંચી ક્વોલિટીનું હતું ત્યારે દિગંબરને ત્યાં જઈને માગે સાચા દેવગુરુ શાસ્ત્ર મળ્યા, ઠીક બીજાની અપેક્ષા એ ઊંચી ક્વોલિટીનું કહેવાય. તમે લોકો અન્ય મતમાં આવ્યા, તમે સાચા મતમાં આવ્યા, અમારી દ્રષ્ટિએ તમે શુભભાવ કંઈ હારો કરેલો, એમાં કંઈ ના નહીં, એ આપણે સ્વીકારી લેવાનું. પણ આ જે શુભભાવ છે એ દ્રષ્ટિનું બધું ઊંચી ઊંચી ક્વોલિટીમાં છે, આના કરતાં પણ ઊંચી ક્વોલિટી તો મીઠા દ્રષ્ટિ કરી શકાય છે. આના કારણે
શુભનું ત્યાં નિષેધ વર્તે છે, એટલા માટે ઉચ્ચ કોટી
એટલા માટે પણ છે અને બીજા માટે પણ છે, બે રીતે છે.
પણ કઈ પ્રકારની ઊંચી
ક્વોલિટી પ્રકાર જ જુદો છે, શુભભાવનો પ્રકાર જ જુદો છે. જેના જ્ઞાનમાં આત્મા રમે છે, જેની દ્રષ્ટિમાં આત્મા રમે છે, અને જેનો આત્માનો પુરુષાર્થ ચાલે છે નિર્વિકલ્પ થવાનો, અને છતાં થતા નથી ને રાગ રહી જાય છે, રાગાંશ રહી જાય છે, એ આખો પ્રકાર જાતે જુદી છે, એની ક્વોલિટી જુદી છે, એ વસ્તુ જુદી થઈ જાય છે. એ વિચાર દ્રષ્ટિના હોય નહીં એ ક્વોલિટી. છતાં એ શુદ્ધ ભાવ નથી, એની દ્રષ્ટિ નથી, એની અભિલાષા નથી, એ રાગનો રાગ નથી, એનું મહત્વ નથી, એના ઉપર વજન નથી, એનો અભિપ્રાય પણ નથી. એ વાત એનો બીજું પાસું છે, પેલું પાછું નથી દેખાડી શકાતું એટલે આ પાસાથી દેખાડવું પડે. કોઈ કોઈ પ્રકારો એવા છે કે જેમાં તીર્થંકર નામ પ્રકૃતિનો ગંધ થાય. દાખલા તરીકે અનેક સમ્યક દ્રષ્ટિ લ્યો, દ્રષ્ટાંત લ્યો, અનેક સમ્યક દ્રષ્ટિ છે, એમાં કોઈ એક જીવ તીર્થંકર પ્રકૃતિ બાંધે છે ને બીજા નથી બાંધતા, એનું શું કારણ? એના શુભભાવની ક્વોલિટી એવી છે, એને વિશુદ્ધિ કહે છે શાસ્ત્રમાં. કર્ણાનુયોગમાં એને વિશુદ્ધિ કહી છે, આ કર્ણાનુયોગનો વિષય છે. કર્ણાનુયોગમાં એક પ્રકાર જુદો થાય પછી એને વિશુદ્ધિ કહી છે, એવી વિશુદ્ધિ હોય લબ્ધિ પ્રત્યય, બધાને નો પ્રત્યય, બધાને લબ્ધિ પ્રત્યય છે મોક્ષ માર્ગીને, બધા મુનિઓને નહીં, બધા સાધકોને નહીં, કોઈને ચોથા ગુણતા નહીં પ્રશ્ન, કોઈને છઠ્ઠે હાથમાં નો પ્રશ્ન. એ લબ્ધિ છે કે સાધનાનું ફળ નથી, એ પુણ્યનું ફળ છે. એની પ્રકારની ક્વોલિટી જુદી છે આખી. અને મિથ્યા દ્રષ્ટિની લબ્ધિ પ્રત્યે એ ક્વોલિટી જુદી છે પાછી. મિથ્યા દ્રષ્ટિની લબ્ધિ પ્રત્યે એનો પ્રયોગ કરે અને અધોગતિમાં જાય. સમ્યક દ્રષ્ટિની લબ્ધિ પ્રત્યે એના હામું જોવે ને અને નિર્માણમાં જાય. ઘણી ઘણા ભૂમિકે છે, કેટલી જાતના ભૂમિકે છે. લબ્ધિઓમાં અસંખ્ય પ્રકાર, લબ્ધિઓના અસંખ્ય પ્રકાર, હિસાબ કિતાબ જેવો. મારે એક આત્મા આગળ એક ગ્રહણ બધી દૂર છે. એક શુદ્ધાત્માને જુઓ તો એની પાસે બધી એવું આત્માનો મહિમા છે. એની પાસે રિદ્ધિ સિદ્ધિ ને લબ્ધિ ફબ્ધિ બધું દૂર ધાણી ને વા પાણી છે. એવો મહિમા તો આત્માનો ગુરુદેવ મહિમા કરે છે. સ્વભાવ નહીં હૈ ક્યા કે ઇસમે તો જ્યાદા સ્વભાવ હોય. તમે આ પૂજા ઋષિના સ્વભાવને સ્વભાવ ગણો છો, પણ અમારા પુરુષાર્થ 24 કલાક ચાલે છે, એમાં જે સ્વભાવ થાય છે એ ક્વોલિટી જુદી છે. ને આ તમે પૂજા ભક્તિને અમે એવી વાત જુદી છે, એમાં તો વધારે અધિક સ્વભાવ છે. ઉસકી તો ગિનતી નહીં તમને, એને તો ગણતરી નથી, સમજાતી નથી એ વાત. કેમ તમે પૂજામાં નો આવ્યા, કેમ તમે ભક્તિમાં નો બેઠા, કેવી રીતે પૂછે. ઉસકી તો ગિનતી નહીં, ઓર શરીર આદિ કી ક્રિયા હો ઉસકો નિમિત ગિનતે હૈ, ઉસકો તો ગિનતે હૈ. જો પૂજામાં બેઠા છો, ભક્તિમાં અત્યારે બેઠા છો, બોલો. આત્મામાં બેહવા માટે પુરુષાર્થ કરે છે, પુરુષાર્થ અલ્પ માત્રામાં રહે છે ને એ વખતે જે સ્વભાવ ઉપજી જાય છે એ પૂજા ભક્તિ તો સ્થૂળ છે. એને બને શું સ્થૂળ સ્વભાવ છે અને નીચી કોટીમાં સ્થૂળ છે અને નીચી કોટીમાં ઉચ્ચ કોટીમાં. ઉપાદાન આધીન નથી, હજી લક્ષ ઉપાદાન વિશેષ છે. એના કરતા સાથે પુરુષાર્થ લક્ષ તો માનો કે સમ્યક દ્રષ્ટિ પૂજા ભક્તિ કરતા હોય ત્યારે એને લક્ષ આત્માને જોવાય છે. અને સમ્યક દ્રષ્ટિ ધ્યાનના પુરુષાર્થમાં બેઠા હોય, કલાક બે કલાક ચાર કલાક ગયે તો એની નિર્વિચિતતા તો આવે નહીં. આવે તો ક્ષણવૃત્તિ આવે, ન આવે કોઈ વાર એ વખતે જે સુદભાવ થાય ને પૂજા ભક્તિ વખતે સુદભાવ થાય એમાં ફેર છે. સમ્યક દ્રષ્ટિ ને સમ્યક દ્રષ્ટિ ફેર, આ તો જે મિથ્યા દ્રષ્ટિ પોતાની અરે હરતા હોય છે. કેમ છે રૂપ ચિંતન નો જે સુદભાવ છે પૂજા ભક્તિ કરતા, કેમ કે ઓમાં તો પરાશ્રય છે. આમાં સ્વાશ્રય કરતા કરતા રહી ગયેલો ભાવ છે, સ્વાશ્રય કરતા બચી ગયેલો ભાવ છે. એમાં તો સીધો જ પરાશ્રય છે. ડોક્ટર ઓપરેશન કરે અને ખૂન થઈ મૃત્યુ થઈ જાય તો એનો અભિપ્રાય જોવાય છે. આ બચાવવા ગયા હતા એ વખતે, એ દર્દીને બચાવતા બચાવતા એ મરી ગયા છે. મારતા અંતે મરી ગયા પણ બચાવતા મરી ગયા. એ તો શું તો ફેર કરે, હા બે ના હાથમાં છરી જોઈ લોહી વાળી, બે ના હાથમાં લોહી વાળી છરી જોવાની. અહીંયા શોખ પડેલું હોય, દાર્શનિક પુરાવામાં બધું હરતું હોય, છતાં એકને ખૂનનો આરોપ આવે ને બીજાને બચાવવાનો આરોપ આવે, ખૂનનો આરોપ ન આવે.
આવા પ્રશ્ન
આવા પ્રશ્ન એ શ્રદ્ધા નથી
આવા
પ્રશ્ન જે થાય મનમાં પરમાત્મા પ્રત્યે અશ્રદ્ધા ના સૂચક
ઓળખાણ તો નથી. શ્રદ્ધા તો ઓગે ઓગે હોય પણ ઓળખાણ નથી એ વાત. પ્રશ્ન કરનારનો ખ્યાલ છે ઓળખાણ નથી એ વાત નથી. ઓળખાણ હોય તો એ વાત કઈ વાત કહી દીધી. ખાસ કરીને જેને બાહ્ય દ્રષ્ટિ તીવ્ર હોય પરલક્ષી તીવ્ર હોય અને બાહ્ય ક્રિયાની જેને મહિમાને ગણતરી બહુ હોય એને આવા પ્રશ્ન થાય કે તમે કેમ પૂજા ભક્તિમાં બેસતા નથી. ઘરે જઈને ધ્યાનમાં બેસી જાવ છો તો કાંઈ નિવૃત્ત થોડા થઈ જશો અને ભગવાનની સામે ન બેસવું જોઈએ તમારે. એની દ્રષ્ટિ શું છે બાહ્ય ક્રિયા ઉપર. ભગવાનની સામે મંદિરમાં બેસો તો કંઈક સારું કહેવાય એવું એમને રાખવું જોઈએ. એટલે એ જ્ઞાનીને પણ પોતે કાંઈક ઉપદેશ આપવા માગે છે એના પોતાના અભિપ્રાય પ્રમાણે એને ખૂંચે છે તો પૂજા ભક્તિમાં નથી બેસતા એ એને ખૂંચે છે. એની બહિર દ્રષ્ટિની તીવ્રતા
બતાવે
એની પ્રસાદની તીવ્રતા થાય થઈ જાય છે. આત્માને શું થાય છે તો તમને ખબર નથી પડતી એ વખતે. અથવા અમે શું 24 કલાક કરી છીએ તમને ખબર નથી.
શું
કરે છે ઉદય ભાવ છે પૂજા ભક્તિ નો તો
ઉદય ભાવ.
ઉદય ભાવ બધાને ઉદય ભાવ સરખા હોય એમ પ્રશ્ન થાય. તો પછી બીજો તો બીજી તકલીફ ઊભી થશે કે બેન શ્રી રોજ પૂજા કરતા હતા અને ગુરુદેવ એક દિવસ નતા કરતા કોક બી કરતા હતા કોઈ વાર તહેવારે પછી શું કરશો હવે તકલીફ થાય કે ન થાય તકલીફ થાય. હે એવું તમે ગણવા બેસો તો તકલીફ થાય કે ન થાય. હે માટે એ પ્રકારનો વિચારવાનો દ્રષ્ટિકોણ યથાર્થ નથી. એ પ્રકારથી વિચારવાનો દ્રષ્ટિકોણ છે તે હા જૈન મંદિર નજીક હોય છતાં મંદિર જ ન આવતા હોય તો શંકા છે કે આમને ભગવાનના દર્શનનો વિકલ્પ પણ આવતો નથી એમ શંકા છે. એવું ન બને ઓછા વધતા પણ હોય ગુરુદેવ પૂજા ન કરે પણ દર્શન કરવાના આવે એવું એક દિવસ ન બને. ભગવાનજી પૂજામાં ન બેસે પણ દર્શન કરવાના આવે એવું એક દિવસ ન બને.
બરાબર
શું ત્યાં જરાક સૂક્ષ્મ ભેદરેખા ઊભી થઈ જાય છે કે એ વિકલ્પ હોય આવે અને જાય પછી સ્વાસ્થ્ય બરાબર ન હોય ને બીજી વાત છે વિકલ્પ આવી જાય. સ્વાસ્થ્ય એવું હોય મંદિર સુધી ન જઈ શકે ન જાય વિકલ્પ આવે એનું લિમિટ છે પાછું એ બધી ગણતરી કરવાનું કામ મનુષ્ય છે. પોતાનું સંભાળે તો ઘણું જ્ઞાનીઓ સંભાળવા જાય એના કરતા પોતાનું સંભાળે તો ઘણું છે. પણ કંઈક સ્વચ્છંદાદી પ્રકાર વિશેષ થવાને લીધે જ્ઞાનીઓની ચર્યા જ્ઞાનીઓના વચનો એના ઉપર મુમુક્ષુઓની જે ટીકા ટીપણી છે એ ભગભાગનો સ્વચ્છંદ છે. બહુ સ્વચ્છંદ સાથે હાલે
પૂજા
ભક્તિ ના પરિણામ કરતા સ્વાધ્યાયના પરિણામ માં શુદ્ધાવ વિશેષ છે અને શ્રદ્ધા જ્ઞાન ની કેળવણી માં પણ પ્રસંગ છે. શુદ્ધાવ ઉપરાંત ચારિત્ર ગુણ નો પર્યાય લઈએ અને એ સિવાય સિદ્ધાર્થની પૂર્ણિમાની પણ વિશેષ ભક્ત છે. એને છોડીને પાછો પૂજા ભક્તિમાં બેસી જાય છે. હજી આપણે ત્યાં એ નિગડજો ચાલે છે તો એને તો હજી શુભભાવ કરવાના પણ ઠેકાણા નથી, એને સીધા જ્ઞાનના વિચારના પણ ઠેકાણા નથી. વિચાર વૈચારિક ભૂમિકાના કોઈ ઠેકાણા નથી. એ પણ વિચારવું હોય તો પોતાની રીતે વિચારવું જોઈએ, સમજવું જોઈએ, પ્રાયોરિટી કોને દેવાય એ બધું વિચારવું. દોષ દ્રષ્ટિની પ્રવૃત્તિ છે, ગુણ દ્રષ્ટિની પ્રવૃત્તિ નથી. અન્ય દ્રષ્ટિ ગુણ દ્રષ્ટિ છે અને મિથ્યા દ્રષ્ટિ દોષ દ્રષ્ટિ છે. એટલે દોષ દ્રષ્ટિ તીવ્ર થાય એટલે બીજાના દોષ જોવાનું, છિદ્રો જોવાનું પૂજા કરે. આમ નથી તો પ્રણામ કરે, આમ નથી તો પ્રણામ કરે, આમ નથી તો પ્રણામ કરે, એ ખોટું છે. એ પોતાને નુકસાનકારક વધારે છે, પોતાના આત્માને એ વધારે નુકસાન. હવા જોઈએ. નહીં, આમનો પ્રશ્ન કીધો છે કે અહીંયા સ્વાધ્યાય પણ ચાલે છે. આપણે જીવ મંદિરમાં સ્વાધ્યાય ચાલે છે, સોદો રાખે અને ભગવાન પણ બિરાજે છે. હવે એ સ્વાધ્યાય ચાલતો હોય ત્યારે પૂજા કરાય કે ન કરાય, એમ કે પેલા સ્વાધ્યાય કરે કે પેલા પૂજા કરાય, એનો વિવેક હોવો જોઈએ. એટલો પણ વિવેક ન હોય તો કોઈ વિચારના ઠેકાણા નથી, વિચારવાના કોઈ વિચાર દશાના પણ ઠેકાણા નથી. એ પરિસ્થિતિ સામાન્ય વિચાર શક્તિ નથી એને. શુભભાવ શુભભાવમાં તો શ્રદ્ધા જ્ઞાનની સામાન્ય વિચાર શક્તિ નથી, વિશેષ વિચાર શક્તિ તો એક બાજુ રહી, સામાન્ય નથી. મંદિર આવે એવું શાસ્ત્ર નહોતું ને, એમને કુદરતી એવી વ્યવસ્થા હતી કે એમના બાર વસ્ત્રીના દરવાજા આવે તો સમુદ્ર ભગવાન દેખાય, મંદિરને પેરેલ એમના દરવાજે પડતો. માનસમ ભગવાન કરતા એટલે એ પેલા પોરબંદરવાળાની ચાલીમાં રહેતા હતા, રામજીભાઈ રહેતા હતા. ત્યાંથી આ વિઠ્ઠલાજી આશ્રમ કર્યો, રહેવા માટે વ્યવસ્થા કરી, જ્યાં ત્યાં રહેતા હતા. બહુ ખુશી ત્યાં ત્યાં રહેવા આવ્યા ત્યારે એમને પોતાની ભાવના એવી હતી કે મને ભગવાનના ખળામાં આવી ગયા. કેટલું અંતર છે? 200 ડગલાનું અંતર છે. 200 ડગલા નજીક આવ્યા તો કે ભગવાનના ખળામાં આવી ગયા. આજે જીન મંદિરની સમીપતાના ભાવ જ્ઞાનીઓને કેવા થાય છે? પછી તો હું મુક્ષું થતો થવા જોઈએ તો જ્ઞાનીઓને કેવા શું ભાવ થાય છે? હોય પ્રશ્ન ક્રિયા થાય નથી. અને અમદાવાદ આવી તીર્થંકર ભગવાનને સ્થાપના માટે તમે તો હતા, નજરે જોયેલી છે. રાત્રે 11 વાગે સુતા નહીં, નીકળતા ત્યાંનો સુવાનો ટાઈમ ગયો હતો. 9 વાગ્યા પછી તો કોઈને મળે નહીં. મારે તો કામ કરવાની પદ્ધતિ હતી કે એમને મળ્યા એમને કામ કરવું. રાત્રે પૂછાડે મારે મળવું, અત્યારે હજુ ભાઈ કે અત્યારે ન મળે પણ તમારે કેવડાનું કહેવાનું નથી. આવવા દે હા પાડી કીધું અત્યારે બહુ સમય મારો ન લીધો. સાયન એમનો નહોતો દેવો પણ વધારે દીધો, કેમ કે ભગવાન ની સ્થાપના નો વિષય હતો. એટલે એમનો સુવાનો ટાઈમ થઈ ગયો, સુતા જ નહીં. એમને જયારે ખબર પડી કે આ લોકો નીકળે છે ત્યારે કેવડે અંદાવે, માથે લીધા હતા એ રીતે સ્નાન કરીને કપડાં બદલીને પૂજાના કપડાં પૂજાની જોડ કરીને માથે લીધા પેલા સુમતીભાઈ અંદર ગયા ફળિયામાં ને શ્રી બહાર આવ્યા. એ વખતે આરતી ભગવાનની માત્ર 11 વાગે ભગવાનની આરતી કરી પછી સુતા, ત્યાં સુધી ઊંઘ્યા નહીં, સુતા નહીં, તબિયત બરાબર નહોતી. કલાક સુધી પૂછું તમારે નીકળી ગયો, પછી તૈયારી કરી અને તમે તમારે નીકળી ગયો. તમને વેપાર જે પેલા કલાકમાં નીકળી જશે. આ લોકો ભામ જતું મળાવ્યા, કારણ કે ટેક્સી લાગુ તમને આવવાનું કરે. હા, અમે વહેલા ગયા હતા, તમને કીધું કે મારે ટેક્સી કરે એવી શક્તિ ના વિકલ્પ, કોઈને કેવો વિકલ્પ આવે, કોઈને કેવો વિકલ્પ આવે, એનું જજમેન્ટ નિયુક્ત બાંધવામાં પસંદ કરવા જેવું. આપણા મંગળવાળાનો વિરોધ હતો બહાર પડી ગયા હતા દિગંબરો અને ઉશ્કેરવાની થોડી પ્રવૃત્તિ ચાલુ છે. રાતો રાત ગયા કે કોઈને ખ્યાલ નહીં આવે, સવારે 4 વાગે બધાને ખબર આપી દીધા ભગવાન આવી ગયા અને પહેલા પગડીએ વિરાજમાન કરવાના છે. વહેલા તો બને એટલા વહેલા આવી જાવ, તો લોકો આડા 4 વાગ્યાથી પોણા 5 વાગ્યાથી આવવાનું. દિવસ ઉગ્યા પહેલા ખૂબ ભક્તિ ચાલે, લોકો 150 માણસ સુધી એટલા ભક્તિમાં ખૂબ પડી ગયા. પહેલું પગડી ગુરુ થવાની સર્વતામાં કોઈ ભક્તિ છોડે નહીં. આપણા મૂળખનું નક્કી કર્યું તો સ્થાપના કરો પછી ભક્તિ પૂજા કરો. એ સ્થાપના કર્યા પછી ભક્તિ પૂજા જીસ અપેક્ષાથી વસ્તુ કા જો સ્વભાવ હૈ उस अपेक्षा से शत प्रतिशत वैसा ही एकांत स्वभाव है, वह स्वभाव अपनी अपेक्षा लगाने से हिला. अपेक्षा ज्ञान माटे ने जो मार्गदर्शन थे बहुत सारे. तो अपने व्यवहार में कही है कि भाई आ मारा पिताश्री है, आ मारो पुत्र है, मारे तो भाई अपेक्षा है, एक में हूँ पुत्र छू, एक में हूँ पिता छू, બે માં હું હોય 100%, 50% પુત્ર ને 50% પિતા નથી. મારા પિતા નો પુત્ર 100% અને મારા પુત્ર નો પિતા 100%. અપેક્ષા માટે અર્ધવાન થઈ જાય એમ નથી, કથન ચિત્ત માં એવો અર્થ નથી. જે અપેક્ષા એ છે, અપેક્ષા એ થાય. બહુ સારો માર્ગદર્શન, બહુ સારો વિજ્ઞાનમાં ભૂલ
દેવાદિદેવ શ્રી મહાવીર સ્વામી ભગવાન.